menunjukkan dari itu ya, amal.
Mas.
Aku usah biasa.
Mau usah bisa.
Semisal.
Itu
raja ni rani tak keluar, rani indrani tak. Ah, kaya sama industri. Indra utari. Ah, Indra mana kereta bela? Ah.
कि इंद्र ने छोकरा था कि नहीं था, यहां ना था कि छोकरा हो क्या थे यहां तो ये सही माती उबा था ने माती में मरी जाए जो ये यहां तो ये कहीं छे नहीं भाई अपस्त्रा पुण्य प्रकाशन के प्रकार बाबा दाखल हो खरेखर जे जीव ने परमाणु मात्र एटे के लिए मात्र कौन रागादी वर्ते छे ते जीव भले सर्व आगम भणेलो हो तो पण आत्मा नहीं जान आत्मा ने नहीं जानतो तो पोते अनात्मा ने पर ने पण नहीं जानतो એ રીતે જે જીવ અજીવને નથી જાણતો તે સમ્યક દ્રષ્ટિ કેમ હોઈ શકે? જો આપી દીધો સમ્યક દ્રષ્ટિ કેમ ન હોય? રાગી હોય તો કે રાગીને હોય જ નહીં, રાગી હોય તો મિથ્યા નથી. ટીકા, જેને રાગાદી અજ્ઞાનમય ભાવના જોયું ભલા તો પીરો રાગનું ઉપાધિ લગાડી અજ્ઞાનમય ભાવના રાગાદી અજ્ઞાનમય ભાવના માત્ર નો પ્રદભાવ છે તે ભલે ટ્રુથ કેવડી જેવો હો મોટો દરિયો એને હજારો લાખો કરોડો શ્લોક બોલ્યો હોય બોલે તો પણ જ્ઞાનમય ભાવના અભાવને લીધે આત્માને નથી જાણતો અને જે આત્માને નથી જાણતો તે અનાત્માને પણ નથી જાણતો. જો આપણું સૂત્ર કારણ કે સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા એ બંને વડે એક વસ્તુનો નિશ્ચય થાય છે. જો બસો બે ગાથા યાદ રાખજો. કારણ કે સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા એ બંને વડે એક વસ્તુનો નિશ્ચય થાય છે. હા હા, બંને વડે બે વસ્તુનો નહીં એક વસ્તુનો નિશ્ચય થાય છે. સ્વપણે છે ને પરપણે નથી એવો ધર્મ એમાં છે. સ્વપણે છે એવો ધર્મ અસ્તિ અને એમાં બીજું નથી એવો ધર્મ છે. નાયક નાયક પણ છે ને રાગ એનો રાગમાં અભાવ છે. રાગની એમાં નાસ્તી છે એવો ધર્મ અંદરમાં છે. એટલે રાગી થતો નથી નાયક ભાવ કોઈ કાળે. કેમ કે રાગનો એમાં અભાવ છે એવો એનો સ્વભાવ છે.
બહુત અચ્છા સૂત્ર
હે. કુલ સૂત્ર છે આ.
સ્વરૂપે સત્તા
પરરૂપે સત્તા બે ભાવ વડે એક પદાર્થ સિદ્ધિ થાય છે. એક વસ્તુ નિર્ણય થાય છે. જીવ તત્વ જીવ તત્વ રૂપે છે ને સાત તત્વ રૂપે અભાવ સ્વરૂપે સત્તા ને પરરૂપે અસત્તા અસત્તા એ જ તત્વ ઉપાધિ છે. જેને અનાત્માનો રાગનો નિશ્ચય થયો હોય તેને અનાત્મા ને આત્મા બંને નો નિશ્ચય હોવો
જોઈએ.
એ રીતે જે આત્મા ને અનાત્મા ને નથી જાણતો તે જીવ અને અજીવ ને નથી જાણતો.
તે જીવ અને અજીવ ને
જીવ અને અજીવ ને નથી જાણતો. બે જુદા નથી જાણતો. અને જે જીવ અજીવ ને નથી જાણતો તે સભ્ય દ્રષ્ટિ નથી. જીવ ને જાણતો નથી ને અજીવ ને જાણતો નથી. અજ્ઞાનમય છે ભાવ. માટે રાગી જીવ જ્ઞાનના અભાવને લીધે સમ્યક દ્રષ્ટિ હોતો નથી. જવાબ આપો આમાં એવું ને, રાગી કેમ સમ્યક દ્રષ્ટિ ન હોય? રાગી જીવ જ્ઞાનના અભાવને લીધે સમ્યક દ્રષ્ટિ હોતો નથી. રાગનો સદભાવ અભાવ ખુલેલી લોકાન પછી લેશો તો પણ બાબા ટાઈમ થી કરતો ચડાય બાબા તો પણ લેશો શ્રી સવૈશાની પરમાનંદ શાસ્ત્ર એનો સાધક નો નિર્જર અધિકાર ઠારે છે એની કથા 201 અને 202 એ ટીકા પૂરું થઈ રાગ શબ્દ અજ્ઞાન વૈરાગ દ્વેષો કહેવામાં આવ્યા છે એ અજ્ઞાનમય કહેવાથી ત્યાર પરંપરા મંદિરથી થયેલા રાગાદી કરો ખ્યાત વિના ચારી પ્રભુના ઉપયોગ રાગ નમો કારણ કે અવિરતિ સમય દ્રષ્ટિ વગેરે ચારિત્ર ગુણા ઉદય સમજી રાગ છે તે જ્ઞાન સહિત છે તે રાગને સમય દ્રષ્ટિ પ્રભોદયથી થયેલો રોગ જાણે છે ખરો રાગ હજી પુનરાગ સાથે નથી અને રોગ પણ જાણે છે અને જેને રોગ જાણે એને મીટાવાનો ઉપાય નિરંતર કરે છે રોગને કોઈ રાખવા માટે નહીં રોગ જાણ તો સમય નથી રોગ જાણે છે રોગ જાણે છે અને તેને મટાડવા જ ઈચ્છે છે રાખવા એક તો નથી તે રાગ પ્રત્યે તેને રાગ નથી એ રોગ છે એ ભલો છે રાગ છે એ ભલો છે એમને ભૂલો માનતો નથી રોગ જાણે છે દર્દી પણ રોગને ભૂલો ન જાણે દવા દ્વારા એનો ઉપાય કરે છે જેના પ્રત્યે જેને રાગ નથી રાગ પ્રત્યે પ્રેમ નથી આદર નથી ઉપાધિ નથી વળી સભ્ય દ્રષ્ટિને રાગનો દેશ માત્ર સંભવ નથી એમ કેમ છે આ શું છે કે સર્વિત દશામાં કે અસ્થિરતાના રાગને જાણે છે પણ રોગ સમાન જાણે છે એટલે એનો ઉપાય કરે છે સર્વથા જો જાણતો જ ન હોય તો એનો ઉપાય પણ ન કરે કાઢવાનો એટલે વ્યવહાર નીતિ જોવામાં આવે તો એ ઊંઘ તો જણાય છે તો એને જાણે છે પણ કહેવાય પણ એટલો જ્યાં સુધી પૂર્વ ભેદ જ્ઞાન ન થાય ત્યાં સુધી જ્ઞાનમાં ભેદ પડે જ્ઞાનમાં ભેદ પડે તો રાગ હોય અને રાગને રોગ જાણે છે તેથી તો યોગને વારંવાર અંદરમાં લાવવાની કોશિશ ચાલુ જ હોય છે દ્રષ્ટિને રાગનો લેશ માત્ર સદભાવ નથી એમ કહ્યું છે તેનું કારણ આ પ્રકારે પ્રમાણે છે સમય દ્રષ્ટિને અશુભ રાગ તો અત્યંત છે ખરો નથી એમને પણ ગૌણ છે અને શુભ રાગ થાય છે તેને તે જરાય ભલો સમજતો નથી તેના પ્રતિ લેશ માત્ર રાગ કરતો નથી નિશ્ચયથી તો એને રાગનું સ્વામિત્વ જ નથી માટે તેને લેશ માત્ર રાગ નથી રાગ છે ને રાગ નથી રાગ છે ને રાગ નથી આ ખ્યાલ વાત છે છે તો અસ્થિરતાનો રાગ છે નથી સ્વામિત્વ નથી માટે નથી જો કોઈ જીવ રાગને પૂરો જાણી તેના પ્રતિ લેશ માત્ર રાગ ખરીદતો અને તે સર્વશાસ્ત્રો ભણી ટીકો હોય ગુણી હોય વ્યવહાર ચરિત્ર પણ પાડતો હોય તો પણ એમ સમજવું કે તેને પોતાના આત્માનું પરમાર્થ સ્વરૂપ નથી આવ્યું. કર્મોદયજનિત રાગને જ સારો માન્યો છે અને તેનાથી પોતાનો મોક્ષ માન્યો છે. આ રીતે પોતાના અને પરના પરમાર્થ સ્વરૂપને નહીં જાણતો હોવાથી જીવ અજીવના પરમાર્થ સ્વરૂપને જાણતો નથી અને જ્યાં જીવ અને અજીવ એ બે પદાર્થોને જાણતો નથી ત્યાં સમય દ્રષ્ટિ કેવો. માટે રાજી સમય દ્રષ્ટિ હોઈ શકે નહીં. ખુલાસો પંડિતજી સારો કરે છે. અર્થોનો પાઠ પ્રકરણ અનુસાર સારો પાઠ કે સમ્યક એકાંત જે પ્રગટ થાય એને અનેકાંત જ્ઞાન પ્રગટ હોય છે. પર્યાયનું જ્ઞાન એને હોય છે. દ્રવ્ય શુદ્ધ છો પર્યાય થોડી શુદ્ધ થઈ છે થોડી બોલ છે એવું તો જ્ઞાન એને મળે કેમ કે એ પર્યાયરૂપ ધર્મ એ જીવ દ્રવ્યનો છે. તેથી તો કરતાની ને ભોગતા નહીં છે એટલે સામે કરતાની ને ભોગતા નહીં છે એટલે કરતા બુદ્ધિ ને ભોગતા બુદ્ધિ ન થાય પણ પૂર્ણ વિતરાંત થઈ નથી. ચોથા ભોગતા નો એમ જ માને કે ક્યાં બારમું સ્થાન મને એમ છે. રાગ રાગનો સદભાવ છે પર્યાયનો. પર્યાયનો સ્વામી નથી કરતા બુદ્ધિ નથી પણ છે એનો તો એને ખ્યાલ હોય જ પ્રશ્ન નથી. ગુરુદેવે બહુ ખુલાસા કર્યા હતા
પોતાનો સ્વભાવ માને છે એ ગુણ છે.
એને ઉપદેશ કરે છે. કલશ 138 બોલો.
સંસારાત પ્રતિપદમમી રાગીણો નિત્યમતા સુપ્તાયસ્મિન્ન પદમ પદમ તદ્વિભૂત્યદ્વમંધા એતૈતેતા પદમિદમિદમ યત્ર ચૈતન્ય ધાતુ શુદ્ધ શુદ્ધ સરસ ભરત સ્થાયી ભાવત્વમેધિ.
શુભાર્થ શ્રી ગુરુ સંસારી ભવેજીઓને સંબોધે છે. હે અંધ પ્રાણીઓ, દેખને વાલો દેખતા નહીં હૈ, અંધા એ અંતરાણીઓ નદી સંસારથી માંડીને પર્યાય પર્યાય આ રાગી જેવો સદાય મત વર્તા થતા મોહી મુંડ દારૂ પીધેલો હોય ને એમ સદાય મત વર્તા થતા જે પદમાં સુતા છે ઉભે છે તે પદ અર્થાત સ્થાન અપચ્છ છે. રાગમાં નીત થઈ ગયા છે, રાગ જ મારું કર્મ છે ને હું કરું છું, એમાં નિરાંતે પર્યાય દ્રષ્ટિ થઈને જોતા છું, વિનાત્માને જાણતા નથી. એ પદાર્થા સ્થાન છે, તમારું સ્થાન નથી, રહેવાનું રહેઠાણ નથી એમ તમે સમજો. બેવા કહેવાથી અતિ કરુણા ભાવ સૂચિત થાય છે. આ તરફ આવો, આ તરફ આવો બોલાવે છે, અહીં નિવાસ કરો. તમારું પદ આ છે, આ છે જ્યાં શુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુ હોય. ધાતુ ઈ કહેવાય કે શું કહેવાય? ધાતુ ઈ ને શુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુ નિજ રસની અતિશયતાને લીધે સામર્થ્યને લીધે સ્થાયી ભાવપણાને પ્રાપ્ત છે, ધ્રુવપણાને પ્રાપ્ત છે અર્થાત સ્થિર છે, અવિનાશી છે. હવે એનો શુદ્ધ શુદ્ધ બેશુદ્ધ છે એનો અર્થ કરે કૌંસમાં કઈ શુદ્ધ શુદ્ધ બે વાર કયો છે. દ્રવ્ય અને ભાવ બંનેની શુદ્ધતા સૂચવે છે. હવે દ્રવ્યની શુદ્ધતા શું અને ભાવની શુદ્ધતા શું એનો ખુલાસો કરે છે. સર્વ અન્ય દ્રવ્યથી જુદો વારે લીધે આત્મા દ્રવ્ય શુદ્ધ છે. એટલે બે દ્રવ્યની ભિન્નતા કરી લોક કર્મ ને દ્રવ્ય કર્મથી ભિન્ન છે અને પરના નિમિત્તે થતા પોતાના ભાવોથી એટલે ભાવ કર્મથી રહી તમારે લીધે ભાવે શુદ્ધ છે. એટલે ત્રિકાળી જે દ્રવ્ય છે એ ત્રિકાળી દ્રવ્યની વાત છે, ભાવે શુદ્ધ છે એટલે પર્યાય શુદ્ધ છે એમ નહીં. આત્મા દ્રવ્ય શુદ્ધ છે પરથી ભિન્ન છે માટે દ્રવ્ય શુદ્ધ અને ભાવ કર્મથી પણ આત્મા ભિન્ન છે માટે ભાવે શુદ્ધ. ભાવ કર્મથી ભિન્ન એટલે આવે છે ભાવ કર્મ ન કર્મથી રહિત એને શુદ્ધ કહેવામાં આવે છે. નમય સમય સારમાં આવ્યું નથી. અહીંયા ભાવે શુદ્ધ એટલે એનું ગુણ શુદ્ધ છે એમ નહીં, એની પર્યાય શુદ્ધ છે આત્માની એમ નહીં. અહીં ત્રિકાળી સ્થાયી અવિનાશી પ્રકૃતિ છે એ દ્રવ્ય શુદ્ધ છે અને ભાવે શુદ્ધ છે. દ્રવ્ય શુદ્ધ એટલા માટે એ પરદ્રવ્યથી ભિન્ન છે. એમાં પરદ્રવ્યમાં દ્રવ્ય કર્મ ને કર્મ બે લઈ લેવાનું પરદ્રવ્ય છે અને એના નિમિત્તે થતો નૈમિત્તિક વિભાવ ભાવ એ લીધો રાગાદી, એનાથી ભગવાન આત્મા ભિન્ન છે. ભલે રાગ ઉત્પન્ન થાય પર્યાયમાં, પણ એ પર્યાયથી પણ આત્મા ભિન્ન છે માટે શુદ્ધ છે. એમાં એની પર્યાય શુદ્ધ છે એવી નિયમ નહીં. શુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુ વિદ્રતી અતિશયને લીધે સ્થાયી ભાવ પણ આને પ્રાપ્ત છે, અર્થાત સ્થિર છે, અવિનાશી છે. શું? ત્રિકાળી દ્રવ્ય નાયક પરમાત્મા, એક નાયક પરમાત્મા દ્રવ્યને ભાવે શુદ્ધ છે એમ. પછી ભાવમાં શુદ્ધમાં લીધું છે જો, અને પરના નિમિત્તે થતા પોતાના ભાવો એટલે ભાવ કર્મ આવ્યું ને, એનાથી રહીત હોવાને લીધે ભાવે શુદ્ધ છે.
અનાદિકાલ સે લેકર એસે સ્વાદ કો
સર્વ મિથ્યા દ્રષ્ટિ જેવું આસ્વાદ્ય મેં દેવ મનુષ્ય સુખી હું દુઃખી હું એસા પર્યાય માત્ર કો આપા અનુભવતે રહે ઇસલી સર્વ જીવરાશિ જૈસા અનુભવતી રહી સો સર્વ જૂઠા હૈ જીવ કા તો સ્વરૂપ નહીં કેસી હૈ સર્વ જીવરાશિ જૈસી પર્યાય સી ઉસી રૂપ પર્યાય લી ઉસી રૂપ એસે મતવાલે હુએ કે કોઈ કાલ કોઈ ઉપાય કરને પર મતવાલાપન ઉતરતા નહીં શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જૈસા હૈ વૈસા દિખલાતે પર્યાય માત્ર અવધારા હૈ આપા એસે માર્ગ મત જાઓ મત જાઓ ક્યોંકિ તેરા માર્ગ મેં નહીં હૈ બેવાર ઇસ માર્ગ પર આવો અરે આવો ઇસ માર્ગ પર આવો અરે આવો ક્યોંકિ તેરા માર્ગ યહાં તેરા માર્ગ યહાં હૈ યહાં જિસમેં ચેતના માત્ર વસ્તુ કા સ્વરૂપ હૈ કૈસા હૈ શુદ્ધ શુદ્ધ સર્વથા પ્રકાર સર્વ ઉપાધિ સે રહી થઈ દો બાર કહેકર અત્યંત ગાઢ ક્યા હૈ શુદ્ધ શુદ્ધ અર્થ કર્યો પણ એટલું લીધું સર્વથા પ્રકાર સર્વ ઉપાધિ સે રહી ભાવકર્મ દેવકર્મ લોકર્મ ની ઉપાધિ સે તે લઈ લીધું સર્વથા રહી બસ આ સર્વથા રહી ત્યાં સુધી બેસે ત્યાં સુધી એકતા તૂટે
તૂટે નહીં
દો બાર કહેકર અત્યંત ઘાટ ક્યા હૈ ઓર કેસા હૈ નરસ્વર ભાવ કો પાતા હૈ હા અવિનશ્વર ભાવ કો પાતા હૈ ઓર કેસા હૈ આઈ ભાવત્વમ એતિ અવિનશ્વર ભાવ કો પાતા હૈ કિસ કારણ સે સ્વરસ ચેતના સ્વરૂપ ઉસકે ભરત ભાર સે અર્થાત કહના માત્ર નહીં હોય સત્ય સ્વરૂપ વસ્તુ હોય ઇસલી નિત્ય શાશ્વત હૈ ચૈતન્ય ધાતુ અનાદ્ય શાશ્વત છે ભાવાર્થ ઇસ પ્રકારે જિસકો પર્યાય કો મિથ્યા દ્રષ્ટિ જીવ આપા કર જાણતા હૈ વે તો સર્વ વિનાશી હૈ ઇસલી જીવ કા સ્વરૂપ નહીં ચેતના માત્ર અવિનાશી હૈ ઇસલી જીવ કા સ્વરૂપ હૈ બે આખો દ્રષ્ટિનો વિષય છે મેન છે
જગાડે છે
સાવધાન કરે છે કે હે અન્ન પ્રાણીઓ, તમે જે પદમાં સુતા છો તે તમારું પદ નથી. તમારું પદ તો શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે. બહારમાં અન્ય દ્રવ્યોના ભેળ વિનાનું તેમજ અંતરંગમાં વિકાર વિનાનું સુખ છે અને સ્થાયી છે. તે પદને પ્રાપ્ત થાઓ, શુદ્ધ ચૈતન્યનું પોતાના ભાવનો આશ્રય કરો. આશ્રયભૂત તત્વ બતાવે છે ચૈતન્ય ધાતુ. હવે પૂછે છે કે હે ગુરુદેવ, તે પદ કયું છે તે તમે બતાવો. તે પ્રશ્નનો ઉત્તર કહે છે કે મૂળ ગાથા પછીનો જે શ્લોક છે એ શ્લોકમાં તો બતાવી દીધું, પણ એ શ્લોકને ગૌણ કરીને ગાથાની સંધિ કરે છે. શ્લોક જાણે લીધો જ નથી મેં, એમ કરીને વથાળો કરે છે. એ વસ્તુ બે ગાથામાં જે વાત આવી એનાથી પ્રશ્ન કરે છે કે તમે મને બતાવો મારું પદ.
જીવમાં અપદ ભૂત દ્રવ્ય ભાવ છોડીને
વિકાર વિનાનું શુદ્ધ છે અને સ્થાયી છે, વિકાર રહિત. ભાવે શુદ્ધ એટલે વિકાર રહિત, અનાદિ અનંત. આત્મા દ્રવ્ય શુદ્ધ અને ભાવે કોણ શુદ્ધ છે? દ્રવ્ય શુદ્ધ છે અને ભાવે મલિન છે આત્મા, એમ નથી. ભાવે પણ શુદ્ધ છે. આત્મામાં અપદભૂત દ્રવ્ય ભાવને છોડીને જો જ્ઞાન વૈરાગ શક્તિ છે ને, તેને હે ભવ્ય જેવો છે તેવો ગ્રહણ કર. આદેશ છે, ગ્રહણ કર, એને દ્રષ્ટિમાં લે, અનુભવે. ખરેખર આ ભગવાન આત્મામાં દ્રવ્ય ભાવ મધ્ય એવું દ્રવ્ય ભાવ ઘણા ભાવ મધ્ય અનંત રજકણ ની મધ્યમાં છે ને આત્મા અને અસંખ્યાત લોક પ્રમાણ વિભાવ ભાવ એની મધ્યમાં આત્મા રહેલો છે. કેમ કે સંવનિદ્રાને મોક્ષ તો પ્રગટ થયો નથી. નવું તત્વથી ભિન્ન એમ નહીં, દ્રવ્ય ને ભાવથી ભિન્ન. એટલે અન્ય દ્રવ્યોથી ભિન્ન છે અને અન્ય દ્રવ્યના લક્ષ્ય થતા અનાદિકાળથી અજ્ઞાની જીવોને ભાવ આશ્રમ થાય છે. એનાથી આત્મા ભિન્ન છે એને તું જાણ, એ બતાવે છે. એમ આવશે આમાં ખુલાસો જોઈએ. હવે દ્રવ્ય ભાવ મધ્યે એટલે નવ તત્વની મધ્ય નહીં, દેહની મધ્યમાં, કર્મની મધ્યમાં અને રાગની મધ્યમાં. એમ જે અતત સ્વભાવે અનુભવાતા અર્થાત આત્માના સ્વભાવ રૂપે નહીં પરંતુ પર સ્વભાવ રૂપે અનુભવાતા છે. આ બહુ દ્રવ્ય ભાવ છે એની વ્યાખ્યા અતત સ્વભાવે છે. અનિયત અવસ્થાવાળા અનેક ક્ષણિક વ્યભિચારી ભાવો છે તે બધાય પોતે અસ્થાયી હોવાને લીધે આત્માનું સ્થાન અર્થાત રહેનારું રહેઠાણ નહીં થઈ શકવા એવું હોવાથી અપદભૂત છે. અને જે તત્સ્વભાવે અર્થાત આત્માના સ્વભાવ રૂપે અનુભવાતો નિયત ઓલું અનિયત નિયત સ્વભાવ વાળો એક નિત્ય અવ્યભિચારી ભાવ પરમપારણામિક ભાવ ચૈતન્ય માત્ર જ્ઞાન ભાવ છે તે એક જ પોતે સ્થાયી હોવાને લીધે થાતાનું સ્થાન અર્થાત રહેનારું રહેઠાણ થઈ શકવા એવું હોવાથી અદભુત છે. તેથી સમસ્ત અસ્થાયી ભાવોને છોડી જે સ્થાયી ભાવરૂપ છે એવું પરમાર્થ રસરૂપે સ્વાદમાં આવતું આ જ્ઞાન એક જ આસ્વાદવાયુ છે. નિર્જરા અધિકાર હોવા છતાં પણ સંવર કેમ થાય અજ્ઞાની જીવને એ વાત લેતા આવે છે. નિર્જરા અધિકાર
છે અને તે બધા ભાવો અસ્થાયી છે.
નિત્ય ટકતા નથી. તેથી તેઓ આત્માનું સ્થાન રેઠાણ થઈ શકતા નથી, અર્થાત તેઓ આત્માનું પદ નથી. જે આ સ્વસંવેદનનું જ્ઞાન છે તે નિયત છે. આ ત્રિકાળીઓ સ્વસંવેદન જ્ઞાન છે તે નિયત છે, એક છે, નિત્ય છે, અવ્યભિચારી છે, આત્મા સ્થાયી છે અને આ જ્ઞાન પણ સ્થાયી ભાવ છે. તેથી તે આત્માનું પદ છે. તે એક જ જ્ઞાની વડે આસ્વાદ લેવાયું છે. સ્વસંવેદન એટલે પોતાથી પોતાના જ્ઞાનથી જણાય એવો જ આત્માનો સ્વભાવ છે. ત્રિકાળી જે દ્રવ્ય છે એ એવો સ્વભાવ છે એનો કે સ્વસંવેદનથી જણાય. સ્વસંવેદન જ્ઞાન છે
તે નિયત છે,
તે નિત્ય છે. એટલે આત્માને આત્મા પણ કહેવાય, દ્રવ્ય કહેવાય અને જ્ઞાન પણ કહેવાય. એ જ્ઞાન છે એ ત્રિકાળી જ્ઞાન એટલે આત્મા. એ જ્ઞાન સ્વસંવેદન છે, પોતાના અનુભવમાં આવી શકે છે એમ. અને તે જ્ઞાન નિત્ય છે એમ. નિત્ય છે એટલે ધ્રુવ છે જ્ઞાન. પૂરું લક્ષણ એનું છે એ નહીં, એમ નથી લખ્યું કે લક્ષણ. સમજી ગયા? એ વિચાર આવી ગયો મને. લક્ષણ ની વાત નથી. ત્રિકાળી જે સ્વભાવ છે એ અનુભવ ગમ્ય છે બધાને. સ્વસંવેદન થી પ્રાપ્ત થાય છે એમ. અને તે નિત્ય છે, નિયત છે, એક છે અને નિત્ય છે. નિયત અને નિત્ય અવ્યભિચારી છે. આત્મા સ્થાયી છે અને આ જ્ઞાન પણ આત્મા તો સ્થાયી અને આ જ્ઞાન કેતા આત્મા એ પણ સ્થાયી છે. જ્ઞાન એટલે આ નિર્મળ પર્યાય પ્રગટ થાય સ્વદેહની એની. કેમકે મૂળમાં ક્યાંય ટીકામાં એ વાત લીધી નથી. આ તો ભાવાર્થે કરી છે ઉપરથી. ઘણી વાર આવે છે કે ત્રિકાળી દ્રવ્ય સ્વસંવેદન પ્રત્યક્ષ થઈ શકે છે એમ. અનુભવ ગોચર છે, અનુભવમાં આવી શકે છે એમ. અનુભવમાં ના આવે એવી વસ્તુ નથી.
અનુભવમાં આવે એવી વસ્તુ,
એવી વસ્તુ છે એમ.
નિત્ય અનુભવમાં
આવે એવી વસ્તુ આવી શકે બરાબર. અનુભવ ન થાય એવી વસ્તુ નથી, અનુભવમાં આવી જાય એવી વસ્તુ છે. બોલો હવે આગળ વસ્તુ કઈ. શ્લોક બોલો 139. તે એક જ પદ આસ્વાદવા યોગ અનુભવાયું છે કે જે વિપત્તિઓનું દુઃખનું અપત છે, અર્થાત જેમાં આપદાઓ સ્થાન પામી શકતી નથી, દુઃખ આત્મામાં પ્રવેશી શકતો જ નથી, દુઃખથી આત્મા સરળ થાય છે, દુઃખમાં દુઃખની ઉત્પત્તિ આત્મામાં થશે એવી શંકા કરી શકે. ગુજબ છે. બેન બેવાની ના કટન પાર, વાદ વ્યાદ કરતા પાર ના, અને વ્યવહારના શાસ્ત્રો આપણને સો બતાવે, આપણે નિશ્ચય ના પાંચ બતાવી ન શકીએ. વ્યવહારને જૂઠું કથન કરે છે, કયો અને એ કથન સાચું લાગે છે. આત્મા દુઃખ ન વેદે તો કોણ વેદે? કઈ જળ કર્મ તો વેદે થોડું દુઃખ ને, પણ આત્મામાં દુઃખ થતું જ નથી, પછી વેદે ન વેદે નો ક્યાં
પ્રશ્ન?
આત્માનો જે ત્રિકાળી જ્ઞાન સ્વભાવ છે, જે અપદ અને એ શું કહ્યું, વિપત્તિઓનું અપદ છે, દુઃખનું સ્થાન એમાં છે જ નહીં, તો પછી દુઃખને વેદે ક્યાંથી? અને જેની આગળ અન્ય સર્વ પદો અપદ જ ભાસે છે, ભગવાન આત્માની આગળ બધા અપદ છે. હવે જો ઉપરના ભાવાર્થનું આપણે થયેલી બે ક્વોલિટી આવી છે ને, એમાં ખુલાસો આવે છે. એક જ્ઞાન જ આત્માનું પદ છે, જોયું? આત્મા સ્થાયી છે અને આ જ્ઞાન પણ સ્થાયી છે, એવું તો ને ભાવાર્થની છેલ્લી લીટીમાં એનો આ ખુલાસો. એક જ્ઞાન જ આત્માનું પદ છે. જ્ઞાન કહો કે આત્મા કહો, એક ઈ વાત. જ્ઞાન એટલે ત્રિકાળી જ્ઞાનમય આત્મા, તેમાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી. જો એમાં દુઃખ પ્રવેશી શકતું નથી, દુઃખ અડતું નથી એને, અને દુઃખી થઈ ગયો આત્મા ચાર ગતિનો જીવ. બેન મને તો આ અંદરથી આવે છે, એટલે ઓલી વાત તો આવતી નથી. ઉગી આવે, બે દી પહેલા આવી હતી, ઉગી આવી જાય. વિકાર છે, દુઃખ છે, એમ નથી એમ ને એમ સ્વીકારવું, એમ જાણવું, અને પછી એનો નિષેધ કરીને અંદર માં જવું. એમ
એ તો આપી સામે કોઈ એવો જે બેઠો હોય તો આવે, નહીં તો સ્વભાવની મુખી જાતી જ વાત. હા, બાકી શું વાત,
ખૂબ ગયા આવું આવી જાય. એક જ્ઞાન જ આત્માનું પદ છે, તેમાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી. એ વ્યવહારની ના વિષયનું યાદ કરવા જોઈએ
નથી,
કેમ કે આત્મામાં એનો અભાવ છે.
જે
આત્મામાં જેનો અભાવ છે એને યાદ કરવાથી કોઈક દિવસ લચક ને બચક આવી જાય. કે પર્યાયમાં તો છે ને, પણ પર્યાય આત્મામાં નથી એમ લેને, એવા દ્રવ્યને લઈને તો
બરાબર
લક્ષમાં.
હા જી, પર્યાય જ નથી તો પછી આ બધું ક્યાંથી?
મણિભાઈ ના પ્રશ્ન કેવો, આત્મા થાય આત્મામાં રાગ થતો નથી, જવાબ પેલો દીધો. પરાશી પર્યાયમાં રાગ થાય છે, પણ આત્મામાં થતો નથી. બધું આવી ગયું,
બધું આવી ગયું. બે વાત આપે ધરાકા કરે, આત્મામાં થતો નથી ને પૂતગલમાં થતો નથી,
એટલે
બે વાત નક્કી કરો, પછી ત્રીજી વાત કહી.
હા,
પણ પરાશ્રિત પર્યાયમાં રાગ થાય છે, એક સમય પૂરતો એ
પર્યાયમાં રાગ થાય છે એમ નહીં.
પર્યાય કા વિશેષણ હે વો?
હા, વિશેષણ હે.
પર્યાયમાં થાય છે તો કોઈ શુદ્ધ પર્યાયમાં પણ થઈ જાય.
આ ભૂમિમાં જયારે પરાશ્રિત પર્યાયમાં થાય છે ત્યારે બધું કઈ બહુ ખુશ થયા. આ વાત બહુ સરળ પર્યાયમાં થાય છે, પર્યાયમાં થાય છે એમ નહીં, પરાશ્રિત પર્યાયમાં એક ભૂમિબંધ થાય છે. એને દ્રષ્ટિમાં આત્મામાં રાગ થતો નથી એવા આત્માને જાણતા જ્ઞાન રાગનો અભાવ થઈને વિતરાગ ભાવ પ્રગટ થઈ
જશે.
હા, એ જ ઉપાય છે,
બીજો ઉપાય છે. બીજો ઉપાય
રાગ આત્મામાં નથી એવા આત્માને લક્ષ્મણ લે અને પછી જો પર્યાય ને તો પર્યાયમાં રાગ થી રહી વિતરાગ ભાવ પ્રગટ થશે. આત્મા કો દેખ પર્યાય ચક્ષુ સંસ્થા બંધ કરી દે. એ જ્ઞાન જ આત્માનું પદ છે, તેમાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી અને તેની આગળ અન્ય સર્વ પદો અપદ સ્વરૂપ ભાસે છે. કારણ કે તેઓ આકુરતા ભાઈ છે, આપતી રૂપ છે. વળી કહે છે કે આત્મા જ્ઞાન નો અનુભવ કરે છે ત્યારે આમ કરે છે. જ્ઞાન નો એટલે આત્માનો, જ્ઞાન નો સંબંધ આત્મા. 140 શરૂઆત એક નાયક ભાવ થી ભરેલા મહાત્વાદ ને લેતો અથકી રજો એ મસ્તી છે. મહાત્વાદ ને લેતો ચાલો
બરાબર.
એમાં રાગ છે નહીં, છે નહીં તો છે ન આવે, ન હોય ને નથી આવે. આગળ દ્વંદ્વય સ્વાદને લેવા અસમર્થ.
ઓહો,
એ
હાજી સાહેબ
દ્વંદ્વ, હાજી સાહેબ દ્વંદ્વય સ્વાદને લેવા
અસમર્થ.
અસમર્થ અર્થાત વર્ણાદિક, આ દ્વંદ્વય નો વર્ણાદિક રાગાદિક તથા ક્ષોભ વિજ્ઞાનના ભેદોનો સ્વાદ લેવાને અસમર્થ.
કેવું ચોખ્ખું, જો ક્ષોભ વિજ્ઞાનના ભેદોનો ભેદનો સ્વાદ લેવા અસમર્થ.
ખરેખર સમય સાહેબ
બધું છે, સમય સાહેબમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ.
કહું કે લાઈફ ટાઈમ આ સ્વાધ્યાય કરવો
બરાબર.
મેં કહ્યું તે એક વાર,
હા,
200 વર્ષની ઉંમર થાય મારી તો આ સ્વાધ્યાય કરવાની
બરાબર. એમ જ
એક બસ છે, બધું જાણો,
બધું
આમાં સર્વાંગી શાસ્ત્ર છે, કોઈ વાત બાકી રાખી નથી. છેલ્લે છેલ્લે તો બધા 148 કર્મના પ્રકૃતિના ભેદો કે સિંહના ફળને અનુભવતો નથી, કોઈ બાકી રાખી નથી
બધી વાત.
એમ કર્મની સ્થિતિનું વર્ણન કરે છે, એના લક્ષ્ય થતો રાગ એનું વર્ણન કરે છે, પણ એ આત્માથી ભિન્ન છે માટે એનો સ્વાદ નથી આવતો. અભેદ તરફ જાય છે તો ઓલો ભેદ દેખાતો
નથી.
મનમય સ્વાદ ને લેવા અસમર્થ, એમ રાગ ને કરવું અસમર્થ છે આત્મામાં. આત્મા રાગ ને કરી શકતો નથી, અશક્ય છે. એમ દુઃખ નો સ્વાદ લેવા માટે અસમર્થ છે ને, અસમર્થ મૂળમાં છે,
મૂળમાં છે અસમર્થ.
એમાં નથી, વસ્તુમાં ક્યાં જ રાખશે? વસ્તુની દ્રષ્ટિનો અનુભવ કરતા વસ્તુમાં જે હોય સ્વાદ આવે, બીજો સ્વાદ આવતો નથી. બહુ સરસ છે આપણો સ્વાધ્યાય, બહુ સારો. આત્માના અનુભવના સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી આ સ્વાદ લીલો રસીલો થઈ ગયો છે. આત્માના અનુભવના સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી નિજ વસ્તુ પ્રતિને આત્માની શુદ્ધ પ્રકૃતિને જાણતો આસ્વાદતો. એટલો જાણતો નહીં,
આસ્વાદતો.
જાણે છે અને માને છે, બે વેદે છે ને જાણે છે, જાણતો વેદે છે ને વેદતો
જાણે
છે. આપણે વાત થઈ અહીંયા વસ્તુ વૃત્તિને એટલે આત્માની શુદ્ધ પરિણતિ નિર્જરાધિકાર છે ને, એમ આનંદની વૃદ્ધિ થાય છે એને જાણે છે અને આનંદ વેદે પણ છે. જાણતો આસ્વાદતો અર્થાત આત્માના અદ્વિત સ્વાદના અનુભવમાંથી બહાર નહીં નીકળતો. પ્રમાદી થઈ ગયો છે. આવે છે એક શબ્દ
મંથર, સ્વરૂપ મંથર,
સ્વરૂપ મંથર. બહાર નીકળવાનું આળસુ આળસુ હો. આ આત્મા જ્ઞાનના વિશેષણના ઉદયને ગૌણ કરતો.
અચ્છા,
જ્ઞાનની જે પર્યાયો પ્રગટ થાય છે એને ગૌણ કરતો. સામાન્ય માત્ર જ્ઞાનને આસ્વાદતો. જ્ઞાનની પર્યાયો જે પ્રગટ થાય છે સમય સમય એને ગૌણ કરતો. એટલા સામાન્ય આસ્વાદ. સ્વાદને લેવા અસમર્થ. સમજાણું? હવે ઉપર જે સ્લો કાઉન્સ કર્યો છે કાઢી નાખો, કાઉન્સ આપણે ગૌણ કરો. સમજી ગયા? તો મૂળમાં તો આટલું જ છે. હે, વિશેષને ગૌણ કરીને સામાન્ય જ્ઞાનના અભ્યાસ કરો. આત્મા જ્ઞાનના વિશેષોના ઉદયને ગુણ એટલે પ્રગટતા તો થાય છે, પર્યાયની જ્ઞાનની પર્યાય તો પ્રગટ થાય છે, પણ એનું લક્ષ છોડે છે, એનું લક્ષ કરતો નથી, એટલે ગૌણ કર્યું. પર્યાથી ચક્ષુ સર્વથા બંધ કરે છે એમ એનો અર્થ, બરાબર છે? ગૌણ કરતો એટલે એનું લક્ષ છોડતો છે, ભેદ તરફ લક્ષ નથી અત્યારે, અભેદ તરફ જાય છે. સામાન્ય માત્ર જ્ઞાન ને અભ્યાસ તો આ માત્ર કહીને સમય કે કાન સામાન્ય ઉપર સામાન્ય માત્ર જ્ઞાન ને અભ્યાસ તો એટલે ત્રિકાળી જ્ઞાન ને જ્ઞાયક ભાવના અથવા સકળ જ્ઞાન ને એક પણામાં લાવે છે, એક રૂપે પ્રાપ્ત કરે છે. જ્ઞાન ના વિશેષો છે એને સમેટીને આત્મા તરફ લઈ આવે છે, એક રૂપ કરી નાખે. કેમ કે અનુભવ તો પર્યાયમાં થાય ને, જ્ઞાનની પર્યાયમાં એને ભેદને અભેદ કરી નાખે, ભેદને અભેદ કરી નાખે, અભેદ અનુપચારમાં લઈ આવે છે.
સામાન્ય લક્ષ્ય અભેદ થઈ જાય છે,
થઈ જાય છે. સામાન્ય લક્ષ્ય પર્યાયો ઉપર જે થાય છે એ અભેદ થાય છે. સફળ જ્ઞાનને એક પણામાં લાવે છે, એક રૂપે પ્રાપ્ત કરે છે. જો આમાં ભાવાર્થમાં આવે છે પછી ચર્ચા કરવી શરૂ કરશું. આ એક સ્વરૂપ જ્ઞાન ના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ટીકા છે. વળી સ્વરૂપ જ્ઞાન ને અનુભવતા સર્વ ભેદભાવો મટી જાય છે. જ્ઞાન ના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે. જ્યારે જ્ઞાન સામાન્યનો સ્વાદ લેવામાં આવે ત્યારે જ્ઞાનના સર્વ ભેદો પણ દૂર થઈ જાય છે. એ જ્ઞાન જ દેહરૂપ થાય છે.
બહુ સરસ છે આ.
દેહરૂપ જ્ઞેય.
અને આમાં એ આવ્યું કે જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે.
હા હા, એટલે વિશેષો જે ભેદ દેખાય છે એ પરના નિમિત્તે થાય ને, એટલે પરનું લક્ષ છોડે ને ભેદનું લક્ષ છોડે, સામાન્યમાં આવી જાય છે, જ્ઞાન સંકેલો થઈ જાય છે અંદર, ત્યારે જ્ઞાન જ
જ્ઞેયરૂપ
થાય છે. અહીં પ્રશ્ન થાય છે કે જન્મસ્થને પૂર્ણરૂપ કેવળ જ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે છે? ઉત્તર પેલા શુદ્ધનું કથન કરતા દેવાઈ ગયો છે કે શુદ્ધનય આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ જણાવતો હોવાથી શુદ્ધનય દ્વારા પૂર્ણરૂપ કેવળ જ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે. સામાન્ય અકલ એટલે કોઈ તો તત્કાળ દ્રવ્ય નો અનુભવ છે,
પણ એવા અનુભવમાં કેવળ જ્ઞાન નું દર્શન થયું
એમ કેવો જ્ઞાન ભાષણ થઈ જાય કોકને એમ કહેવા માંડે, એમ કહેવા માંડે કદાચ એને થઈ ગયું છે મને એમ લાગે.